તારીખ 5/7/1993 શ્રી સમયસર કળશ 77-83 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 127
સમયસર પરમાગમ કરતા કરવું જીવનું સ્વરૂપ કેવળ અંતર્મુખ નિર્વિકલ્પ તત્વ છે એવા સ્વરૂપને વિશે વિકલ્પની ઉત્પત્તિ થવી એ સ્વરૂપથી નિસંગત છે. સ્વરૂપની સાથે સુસંગતતા નથી. સ્વરૂપને અનુલક્ષીને થતો વિકલ્પ એ પણ સ્વરૂપની સાથે મેળ ખાતો નથી. એમ કે અહીંયા સત્યોતેરમાં એમ પ્રકરણમાં એમ કહે છે કે આત્મા સૂક્ષ્મ છે. સ્વભાવે તો આત્મા સૂક્ષ્મ જ છે, પણ સૂક્ષ્મ છે તો પછી સૂક્ષ્મનો વિકલ્પ શા માટે? સૂક્ષ્મ છે તો સૂક્ષ્મનો અનુભવ, સૂક્ષ્મની સૂક્ષ્મતાનો અનુભવ છે એ બરાબર છે, પણ એનો વિકલ્પની શું આવશ્યકતા છે? વિકલ્પની કોઈ આવશ્યકતા નથી. જ્યાં સુધી વિકલ્પ થાય છે ત્યાં સુધી પરિણમન પરિપક્વ થયું નથી. પરિપક્વ જે પરિણમનમાં ખામી છે, ક્ષતિ છે, એને અહીંયા નય પક્ષ કહેવામાં આવ્યો છે. નય એટલે જાણનારનો જે અભિપ્રાય એને નય કહે છે. જ્ઞાનીઓને હોય છે દશા સ્વવિકલ્પ હોય કે દશા નિર્વિકલ્પ હોય, જ્ઞાનમાં નય પ્રમાણ સહિત નું પરિણમન હોય છે. અહીંયા જ્ઞાનીની વાત નથી. અહીંયા જે વાત છે જ્ઞાની થયા પહેલા મોક્ષ જીવ જે આત્મ સ્વરૂપને અનુભવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એને એ પ્રયત્નની માત્રામાં થોડું ઓછાપણું છે. પુરુષાર્થનું જેટલું કારણ આપવું જોઈએ એટલું કારણ અપાયું નથી એવી એક ક્ષતિ છે. એ કારણે વિકલ્પની ઉત્પત્તિ થાય છે. મંદ પુરુષાર્થના કાળે તો જ્ઞાન દશામાં પણ વિકલ્પની ઉત્પત્તિ થાય, પણ ત્યાં નય પક્ષ ગણવામાં આવતો નથી. અહીંયા એ વિકલ્પની સાથે જે આત્માનું એકત્વ અનુસંધાન છે અને પુરુષાર્થ પૂર્વક સ્વરૂપમાં અનુસંધાન નથી એટલે અહીંયા નય પક્ષ કહેવામાં આવ્યો છે. આમ તો સ્વરૂપ અનુભવ થાય જે પુરુષાર્થના જોરથી સ્વરૂપ અનુભવ થાય ત્યારે તો સર્વગુણાંશે સમ્યક્ત્વ સર્વગુણો છે એ યથા સંભવ શુદ્ધ થઈને પ્રણમી જાય છે. એટલે કોઈ એક ગુણનું ત્યાં કાર્ય છે એવું વિચારવાની જરૂર નથી. ત્યાં બધા જ ગુણોનું કાર્ય સૌનું થયું છે. એટલે અહીંયા એકત્વનો નિષેધ છે, નય પક્ષનો નિષેધ છે. એટલે એકત્વનો નિષેધ છે, વિકલ્પના એકત્વનો નિષેધ છે. વિકલ્પનો નિષેધ એમાં આવી જાય છે. એકસ્ય સૂક્ષ્મો ને તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વાવિતિ પક્ષપાતો યસ્તત્ત્વવેદે ચિત્તપક્ષપાતો તસ્યાસ્તિ નિત્યં ખલુ ચિચ્ચિદેવ. જીવ સૂક્ષ્મ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ સૂક્ષ્મ નથી એવો બીજા નયનો પણ એક પક્ષ છે. અથવા એક પડખેથી જીવ સૂક્ષ્મ સ્વરૂપે છે તો બીજા એક પડખે છે જીવ સ્થૂળ સ્વરૂપે છે, જે વિકલ્પ છે એનું સ્થૂળ સ્વરૂપ છે. દેહાદી થી પણ જે જાણવા મળે છે કે આ મનુષ્ય છે, આ ફલાણો ત્રિંચ નો જીવ છે, આ સર્પ નો જીવ છે, આ ગાય નો જીવ છે, એની સ્થૂળતા છે, સૂક્ષ્મતાને બાધા પહોંચે છે અને સ્થૂળતામાં આવેલું છે, એ પર્યાય છે, એ વ્યંજન પર્યાય છે. અને વિકલ્પાદી છે એ ભાવ, એ અર્થ પર્યાય છે, અને એ સ્થૂળ પર્યાયો છે, અને એ જીવની જ અવસ્થા છે. તો એ પડખાથી જીવ સ્થૂળ છે, અને સ્વભાવના પડખાથી જીવ સૂક્ષ્મ છે. એવું જ્યાં સુધી પડખાથી પડખાના વિકલ્પ ઉપર વજન છે, કોઈ એક પડખાની અવલંબતા વિકલ્પની ઉત્પત્તિ થાય, કોઈ એક ભેદને અનુસરતા વિકલ્પની ઉત્પત્તિ થાય. વિકલ્પની ઉત્પત્તિ થાય છે મુમુક્ષુ જીવને ત્યાં સુધી એનું વિકલ્પ ઉપરથી વજન ઉઠ્યું નથી. ઉઠવું જોઈએ તે માત્રામાં, સ્વભાવ સન્મુખતામાં સ્વભાવની મુખ્યતા અવશ્ય હોય છે, હજી વિકલ્પ થાય છે. એનું કારણ એ છે કે હજી વિકલ્પનો આગ્રહ, વિકલ્પ ઉપરનું વજન બિલકુલ ઉઠી જવું જોઈએ, એ ઉઠ્યો નથી. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે એટલે એકાકાર જીવ વિશે એવા બે પડખાને ભૂંસાડી નાખે એવા એકાકાર જીવ વિશે બે નિયમના બે પક્ષપાત છે, અથવા બે પ્રકારે વિકલ્પ ઉઠે છે, તેનો નિષેધ અહીંયા કરવામાં આવ્યો છે. તેનો અહીંયા આચાર્ય મહારાજ નિષેધ કરે છે. જે તત્વવેદી પક્ષપાત રહે છે, એટલે કે જે સ્વરૂપનો પોતાના સ્વરૂપાકારપણે સ્વાકારપણે અનુભવ કરે છે, એ તત્વવેદી છે, એને કોઈ વિકલ્પ નથી, એટલે એ પક્ષપાત રહિત છે, એને કોઈ વિકલ્પ નથી. તેને તો જેવું ચિત્ત સ્વરૂપ છે એવું ચિત્ત સ્વરૂપ અનુભવ ગોચર છે. તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે, એટલે કે નિરંતર એનો એને અનુભવ છે. સ્વવિકલ્પ દશામાં પણ એને સ્વવિકલ્પનો અનુભવ નથી, પણ સ્વરૂપનો અનુભવ છે, એવી દશા ઉત્પન્ન થવી જોઈએ, એવો ઉપદેશ છે. એ સૂક્ષ્મતાના વિષયમાં લીધો. હવે કારણ લેવું છે. એકસ્ય હેતુર્ન તથા પરસ્ય ચિતિર્દ્વયોર્ગા વિધિપક્ષપાતો યસ્તત્વવેદી ચિત્તપક્ષપાત તસ્યાસ્ત નિત્યમ ખલુ ચિચ્ચિદેવ. જીવ કારણ છે, કોઈ અપેક્ષા લઈને જીવને કારણ ગણવું, આમ તો અકારણ કાર્ય સ્વભાવી આત્મા છે, શક્તિ છે ને, અકાર્ય કારણ શક્તિ. છતાં પણ અપેક્ષા લગાડીને એને કારણ પણ કહેવામાં આવે છે, જેમ કે અવલંબનના કારણથી શુદ્ધિ પ્રગટ થાય તો એને કારણ પરમાત્મા કહીએ. શું નામ પાડ્યું ત્યાં નિયમસારમાં? એને કારણ પરમાત્મા કહ્યો. સમયસારમાં અકારણ કાર્ય તો શક્તિ કહી, તો કે રાગનું કારણ એ નથી ને રાગનું કાર્ય પણ નથી, ત્યાં રાગ લઈ લેવો. એમ જુદી જુદી અપેક્ષાથી એને કારણ અને અકારણ પણ વર્ણવવામાં આવે છે, પણ અનુભવમાં એની કોઈ આવશ્યકતા નથી. એવા વિકલ્પો છોડીને, એવા વિકલ્પોથી શાંત થઈને, શાંત સ્વરૂપનો શાંત ભાવે અનુભવ કરવો. જ્યાં સુધી વિકલ્પના એકત્વ સહિતનો અનુભવ છે, એમાં વિકલ્પનો અનુભવ છે, વિકલ્પનો પોતા પણ અનુભવ છે. કેટલો મોટો ફેર છે કે વિકલ્પનો પોતા રૂપે અનુભવ છે. અને રાજમલજી એમ કહે છે કે એ અનુભવ જુઠ્ઠો છે, કેમ કે આત્મા એવો નથી. પણ આત્મા સૂક્ષ્મ છે અથવા આત્મા કારણ છે ને કારણ નથી, એવું બરાબર આત્મા આત્માના એક પડખાને જોઈને વિકલ્પ ઉઠે છે, તો પણ કહે છે કે વિકલ્પનો અનુભવ તે અનુભવ સાચો નથી, કેમ કે આત્મા એવો વિકલ્પ સ્વરૂપે છે નહીં. સ્વરૂપ ના વિકલ્પ સ્વરૂપે પણ આત્મા નથી. વિકલ્પ રૂપ જે તત્વ છે એનો જ સદંતર અભાવ છે એમ કેવું છે, એવું આત્મ તત્વ છે. એટલે તત્વવેદી ને તો, સ્વરૂપાનુભવી જીવ ને તો વસ્તુ જેવી છે એવો એનો અનુભવ છે, એમાં વિકલ્પનો અભાવ છે. અનુભવ રસમાં વિકલ્પ રસનો અભાવ છે. સુગાનીજીનો એક પત્ર છે એમાં આવે છે. અને વિકલ્પ રસમાં અનુભવ રસનો અભાવ છે. મુમુક્ષુ જીવને પણ સ્વરૂપ લક્ષ થયા પછી, આ તો સ્વરૂપ લક્ષ થયા પછી નિશ્ચયના પક્ષમાં એવો આવા આવ્યો છે એની વાત લેવી છે. બંને પડખાના વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી વિકલ્પનો રસ છે હજી એમ કે છે. આત્મરસ ઉત્પન્ન થયો છે પણ એ પર્યાપ્ત માત્રામાં નથી, એટલે એનો નિષેધ કર્યો છે. જો ભાઈ તત્વવેદી છે એને તો એકય પક્ષપાત નથી, અને એટલા માટે જ્ઞાનીઓ ક્યાંય વિવાદમાં ઉતરતા નથી, કેમ કે એને પક્ષપાત નથી. વિધિ નિષેધથી કથન કરે છે પણ પક્ષપાત નથી. એ જ રીતે કાર્ય લીધું, પહેલા કારણ લીધું 78માં, હવે 79માં કાર્યનો બોર લીએ છે. એકસ્ય કાર્યન તથા પરસ્ય ચિતેર દ્વયોર્ગા વિધિ પક્ષપાતો યસ્તત્વવેદી શ્યુત પક્ષપાત યશાસ્ત્ર નિત્ય ખલુ ચિચ્છિદેવ. અને ચ્યુતનો અર્થ રહિત કર્યો છે. તત્વવેદી પક્ષપાતથી ચ્યુત થઈ ગયો છે, પક્ષપાત છૂટી ગયો છે એમ કહેવું છે. રહિત થયો છે એટલે વિકલ્પ હતો તે વિકલ્પ છૂટી ગયો, ઉત્પન્ન જ ન થયો. સ્વરૂપના આશરે કાર્યનો વિકલ્પ જ ઉત્પન્ન ન થયો, એટલા માટે તો નિયમસારમાં પર્યાય શબ્દ વાપર્યો કે જે આત્મ સ્વરૂપ છે એ વર્તમાનમાં જ એવું છે કે એને કારણ શુદ્ધ પર્યાય રૂપે કહેવામાં આવે છે. પર્યાય કહીને આચાર્ય મહારાજે અથવા ટીકાકાર મુનિરાજે બહુ ઉપકાર કર્યો છે, કેમ કે જીવને બીજી કાંઈ નહીં તો છેવટ શુદ્ધ પર્યાય કરવાની પણ ચિંતા રહે છે. શુદ્ધ પર્યાય તો થવી જોઈએ ને, પર્યાયની અશુદ્ધતા તો મટવી જોઈએ ને, તો એ ચિંતા છે ત્યાં સુધી નહીં મટે. એ ચિંતા કેવી રીતે મટાડવી, કે અત્યારે જ તારું સ્વરૂપ, શું વર્તમાનનો અર્થ શું છે, અત્યારે જ તારું સ્વરૂપ બિલકુલ શુદ્ધ છે, શુદ્ધપણે અવસ્થિત છે. પર્યાય છે એનો અર્થ શું છે, કે શુદ્ધપણે અવસ્થિત જ છે. પછી તારે ઉત્પાદનની ચિંતા કરવાની જરૂર શું છે, જે છે એવું તું જો, એને જોનાર છે એ ઉત્પાદન છે, એનો સ્વભાવ એવો છે, એને પર્યાય સ્વભાવ કહેવામાં આવે છે. પર્યાયનો એવો સ્વભાવ છે કે જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપાકાર પણે પરિણમવું, એ પર્યાયનો સ્વભાવ છે. પ્રશ્ન આવ્યો છે, દ્રવ્ય સ્વભાવનો અને પર્યાય સ્વભાવની અપેક્ષાથી ઉત્તર આપો. ઠીક, પ્રશ્ન કયો આવ્યો છે, સાગરથી આવ્યો છે પ્રશ્ન, જયકુમારજી કરીને કોઈ છે. ભગવાન આત્મા પરદ્રવ્યને લક્ષ્યપૂર્વક જાણે છે કે નહીં, તેનો ઉત્તર દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી અને પર્યાય સ્વભાવની અપેક્ષાથી ઉત્તર જોઈએ છે. ઠીક, પ્રશ્ન કરનારને પ્રશ્ન પણ જોઈએ છે અને અમુક અપેક્ષાથી પણ એનો ઉત્તર જોઈએ છે. અપેક્ષા લાગુ પડતી હોય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ન લાગુ પડતી હોય ત્યાં શું કરવું, સમાધાન ઉત્તર માં બાંધે, ઉત્તર કર ઉત્તર આપનારને બાંધવાની વાત છે. એમ પ્રશ્ન આવે કે ભાઈ આ અપેક્ષાથી એનો શું ઉત્તર હોય શકે, આ અપેક્ષાથી એનો, પ્રશ્નમાં તો એ જ વાત છે. એ પર્યાયનો સ્વભાવ એવો છે કે જેવું સ્વરૂપ છે એવું જ પરિણમન થાય, એ પર્યાયનો સ્વભાવ છે. ક્યારે, કે પર્યાય દ્રવ્યની સન્મુખ થાય ત્યારે. દ્રવ્યનો પણ દ્રવ્ય સ્વભાવ સામર્થ્ય એવો છે કે જેવું સ્વરૂપ છે એવું જ એનામાં પરિણમન થવું, એનો પરિણમન સામર્થ્ય છે, એ દ્રવ્ય સ્વભાવ છે. પરિણમન નું સામર્થ્ય પણ દ્રવ્યનો સ્વભાવ છે. પરિણામ શક્તિ જેને કહેવામાં આવે છે, 18મી કે 19મી પરિણામ, 19મી પરિણામ શક્તિ છે. કે છે કે એ પરિણામ છે તે કાર્ય છે. તો આત્મા એક અપેક્ષાએ, આત્મા કાર્ય છે તો એક અપેક્ષાએ આત્મા કાર્ય નથી, કેમ કે એમાં ઉત્પાદ વ્યય નથી. એમ બંને નયના બંને પક્ષપાત છે. એક નિશ્ચય નયનો વિષય છે, એક વ્યવહાર નયનો વિષય છે. જે હોય તે વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી, અને વિકલ્પની સાથે એકત્વ કરવાનું એ તો મિથ્યાત્વ સહિતનું અનંતાનું મંદિરના કષાયનું પરિણામ છે. જ્યાં સુધી વિકલ્પ સાથે એકત્વ વર્તે છે ત્યાં સુધી અનંતાનો બંધી ગયો નથી. પછી નિશ્ચયના વિષયને અનુસરીને એ વિકલ્પનું એકત્વ વર્તતું હોય તો પણ તે અનંતાનો બંધી છે. એટલે તેથી શું કર્યું છે, તેથી શું ઉઠાવ્યું છે, એનું કારણ એ છે કે હજી શું થઈ ગયું, હજી કાંઈ તારું અજ્ઞાનને મિથ્યાત્વ મીઠું નથી અને અનંતાનો બંધી કાંઈ ગયો નથી. 142ના મથાળે પ્રશ્ન ઉઠાવ્યો છે કે તેથી શું, તેથી કાંઈ હજી કાર્ય સિદ્ધિ અમે ગણતા નથી અને સંસારનો અભાવ પણ ગણતા નથી. કારણ કે અનુભવી પુરુષોને તો એ બંને માંથી એકે વિકલ્પ સાથે સંબંધ રહ્યો નથી. એકત્વ છૂટી ગયું એનો અર્થ શું થયો કે એને સંબંધ છોડી નાખ્યો, એ પારકો થઈ ગયો. ત્યારે તારે હજી વિકલ્પ પોતાનો છે, વિકલ્પને સ્વ પણ અનુભવે છે. એ વખતે પણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનને સ્વ પણ અનુભવતો નથી. ગુરુદેવે પરમાગમ સારમાં એ વાત લીધી 733માં કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. જ્ઞાનમાં તો જ્ઞાન અનુભવ છે પણ જ્યાં સુધી એનો સ્વ સ્વરૂપે અનુભવ નથી ત્યાં સુધી રાગાદી વિકલ્પનો સ્વ સ્વરૂપે અનુભવ વર્તી રહ્યો છે, એનો અહીંયા નિષેધ કર્યો છે. નહીતર ખરેખર તો સ્વપણે અનુભવાતું જ્ઞાન એ તો અનુભવની પર્યાય છે. અનુભવાતું જ્ઞાન નો અર્થ શું કે જ્ઞાનાનુભવ રૂપ પર્યાય છે. તો તેને પર્યાય નહીં કહેતા આત્મા શું કરવા કહેતો ગુરુદેવે? ગુરુદેવને દ્રગુણ પર્યાય ને ખબર નતી એમ તો નહીં કહેવાય ને આપણાથી, હે? એ તો વિચારવા જેવો વિષય રહેતો નથી. તો સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે એવું શું કરવા કહી દે છે? એવું જ 15મી ગાથામાં કીધું, શ્રુત જ્ઞાન તે આત્મા છે એમ કે છે. એક બાજુ છે ગુરુદેવ એમ કે આત્મા પર્યાયમાં આવતો જ નથી, શું કે છે, આત્મા પર્યાયમાં આવતો નથી. બીજી બાજુ એમ કે પર્યાય જ આત્મા છે, લ્યો ઠીક, આત્મા આવતો નથી એમ નહીં, પર્યાય આત્મા છે. સમજવું શું આમાં, એ પરસ્પર વિરોધ વાત જ હશે. પરસ્પર અવિરોધપણું એ જ જ્ઞાનીના વચનનું મુખ્ય સ્વરૂપ છે, એ મુખ્ય વાત છે. 679માં લીધી ને જ્ઞાનીની વાણી, એમાં મુખ્ય વાત આ લીધી છે, પરસ્પર પૂર્વાપર અવિરોધપણું. શું એકલો ત્રિકાળીને લક્ષમાં લેવડાવવા માટે કેવું હોય તો એને પર્યાય તત્વ જ આખું બાદ કરીને વાત કરશે. અને અહીંયા એને કઈ રીતે અનુભવ કરાવવો છે, શું અનુભવની રીત લેવી છે, ભેદ જ્ઞાનનો વિષય ચાલ્યો છે ત્યાં. કે આ પ્રકારે ભેદ જ્ઞાનની કળા છે અને તે જ મોક્ષની કળા છે એમ લીધો છે. શું તે જ મોક્ષની કળા છે, શું મુક્ત થવા માટેની આ કળા છે એવી વાત કરી દીધી ત્યાં આગળ. જુઓ ભિન્ન શૈલી છે જે ઉપદેશનું સ્વરૂપ ચાલ્યું છે એ જીવોને ઉપકારી છે, જીવોને ઉપકારી છે. પર્યાય ને આત્મા કહીને ઉપકાર કર્યો છે, પર્યાય ને આત્મા કહીને ઉપકાર કર્યો છે. એ કેવી રીતે ઉપકાર કર્યો છે? પર્યાય ને આત્મા કયો? અમે તો પર્યાય દ્રષ્ટિ તો છે એના દિના. તો કે તું પર્યાય દ્રષ્ટિ છો એટલે તને ત્યાંથી વાત કરી છે, તને બીજી રીતે સમજાય એવું નથી. બીજી રીતે તને સીધું સમજાયું નથી, તું અનુમાન કરીને કઈને કઈ કલ્પના કરી બેસે છો, એટલે તને સીધો આશ્રય કરાવવા માટે આ વાત છે. વેદ જ્ઞાન થી રાગાદી થી ભિન્ન પાડીને જ્ઞાનમાં હું પણ કરાવ્યું. તો કે પણ દ્રવ્ય ક્યાં આવ્યું? લ્યો પ્રશ્ન આકર થવો જોઈએ. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, તે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે, એ પર્યાય છે તો ખ્યાલમાં આવે છે. પણ આમાં દ્રવ્ય ક્યાં આવ્યું? એકલી પર્યાય નો અનુભવ તો મિથ્યાત્મનો અનુભવ છે, એ તો પર્યાય દ્રષ્ટિને જ હોય છે. અને અહીંયા તો એ વાત છે નહીં, અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત છે. તો કે સ્વપણું કર્યું, અહીંયા દ્રવ્ય આવ્યું. ક્યાં આવ્યું દ્રવ્ય? સ્વ. કેટલો ફેર પડ્યો? જરા વિષય થોડો સૂક્ષ્મ પડે એવું છે. જે જ્ઞાનમાં જ્ઞાન વેદન વર્તી રહ્યું છે, છતાં સ્વપણું જોડે વર્તતા વિકલ્પમાં વર્તે છે, એટલે ત્યાં આત્મા થઈ જાય છે. ક્યાં આત્મા જાય છે? જ્યાં સ્વપણું થાય ત્યાં આત્મા છે, એટલે વિકલ્પમાં એનો આત્મા છે. આ એને ઉઠાડી મૂકવો છે અહીંથી, કાર્ય કારણ કોઈ પણ વિકલ્પ છે. સ્વપણે વેદાતું જ્ઞાન એટલે કે જ્ઞાન તે હું, એમ સીધું દ્રવ્ય આવી ગયું. જ્યાં હું પણ આવ્યું ત્યાં દ્રવ્ય અસ્તિત્વ સહિતનું દ્રવ્ય આવ્યું. હું પણ અસ્તિત્વનું ગ્રહણ છે, અસ્તિત્વનો અનુભવ છે, એ અસ્તિત્વ તે દ્રવ્ય સ્વભાવ છે. એ શ્રદ્ધાનો વિષય છે. અસ્તિત્વ છે એ શ્રદ્ધાનો વિષય છે. ત્યાં દ્રવ્ય આવ્યું એટલે એકલી પર્યાયની વાત ત્યાં નથી. પણ પર્યાય દ્વારા, પર્યાયના માધ્યમથી, પર્યાય ઉપરથી ઉઠીને દ્રવ્યનો આશ્રય ત્યાં લેવાની વાત છે. અને એ સિવાય બીજી રીત નથી પાછી, એ સિવાય બીજી રીત નથી. બીજનો ચંદ્ર જોવો હોય તો આંગળીની સીધમાં જોવો પડે, એ ઓલા ખૂણામાં બીજ ઉગી છે એમ કે. આંગળી સામું જોઈ રહીએ તો બીજ દેખાય નહીં, અને આંગળી સામું જોયા વિના બીજને જોવા જાય તો બીજ દેખાય નહીં. આવી વાત છે. એટલે નજરને ત્યાંથી ખસેડીને લસરી જાય છે ત્યાંથી. એમ પર્યાયમાં વેદન છે, ત્યાંથી સીધો ખસીને અંદરમાં જાય, આ હું આત્મા છું, એવી રીત છે. એ થોડી અટપટી વાત છે એટલે તો પકડાતી નથી. આવી થોડી અટપટી વાત છે અને અનુભવ પ્રધાન વાત હોવાથી, જ્યાં સુધી અનુભવના પ્રકારમાં પદ્ધતિમાં ન આવે ત્યાં સુધી એ વાત જે રીતે સમજાવવી જોઈએ એ રીતે ન સમજાય એવી વાત છે. એટલે અનુભવી પુરુષને તો એકી વિકલ્પ નથી, વસ્તુ જેવી છે એવો એનો અનુભવ છે. આમે કહેવામાં આવે છે. બીજો એક તર્ક ઉઠાવીએ કે આત્માનો અનુભવ થયો ત્યાં ત્રિકાળી આત્માનો અનુભવ થયો એમ કેવું છે? ત્રિકાળીમાં અનુભવ થાય છે? અનુભવ કોનો થાય છે? નિગોથી માંડીને સિદ્ધ પર્યંતના સર્વ આત્માઓને પોતાની પર્યાયનો જ અનુભવ થાય છે. પણ એનું લક્ષ્ય જ્યાં છે એ લક્ષ્યનો ઉપચાર કરીને એમ કહેવામાં આવે છે. જો લક્ષ્ય આત્મા ઉપર છે તો કે આત્માનો અનુભવ કર્યો, જો લક્ષ્ય પર ઉપર છે તો કે પરનો અનુભવ કર્યો, જો લક્ષ્ય રાગ ઉપર છે તો કે રાગનો અનુભવ કર્યો, અને લક્ષ્ય પર્યાય ઉપર છે તો કે એકલો પર્યાયનો અનુભવ કર્યો આત્મા પણ. એટલે બોલવાની પદ્ધતિ એવી છે, પણ બધામાં પર્યાયનો જ અનુભવ છે. લક્ષ્ય ક્યાં છે એ વાત સાથે સાથે સમજી લેવી જોઈએ. કેમ કે એ પર્યાયના અનુભવનું મૂલ્યાંકન એના લક્ષ્ય ઉપર છે. ક્યાં લક્ષ્ય છે એના ઉપર એ પર્યાયનું મૂલ્ય છે. જો સ્વરૂપ ઉપર લક્ષ્ય છે તો સ્વરૂપ સન્મુક્તાને સમ્યકપણું છે. જો પર ઉપર સ્વરૂપને છોડીને ક્યાંય લક્ષ્ય છે, ભલે પર્યાય ઉપર હોય, તો તે અસમ્યક છે અને મોક્ષ માર્ગની બહાર વિયો જાય છે, બંધ માર્ગમાં આવી જાય. એટલે કારણ કાર્યના બે બોલ લીધા પછી હવે ભાવનો બોલ લઈએ છીએ. એકસ્ય ભાવો ન તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વા વિતિપક્ષપાતો યસ્તત્વવેદી ચિત્તપક્ષપાત યસ્યાસ્તિ નિત્યમ ખરું ચિચ્છિદેવ. બધા કળશમાં એક પહેલું ચરણ બદલે છે, બાકીના ત્રણે ત્રણ ચરણ એમને રહે છે. જીવ ભાવ છે, અર્થાત જીવ ભાવ સ્વરૂપે છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ ભાવ નથી એટલે અભાવ સ્વરૂપે છે એવો પણ એક જીવ એક નયનો પક્ષ છે. ભાવ શક્તિ ને અભાવ શક્તિ આવે છે કે નહીં? સુરતાલી શક્તિમાં પોતાની હયાતીના અપેક્ષાએ ભાવ સ્વરૂપ છે, અને રાગાદી ને પરની હયાતીની અપેક્ષાએ અભાવ સ્વરૂપ છે. અસ્થિ સ્વરૂપ પણ છે અને નાસ્તિક સ્વરૂપ પણ છે. કથનચિત અસ્થિ સ્વરૂપ ને કથનચિત નાસ્તિક સ્વરૂપ છે. ઓકે, એ બધા વિકલ્પ છે, અને એ વિકલ્પને છોડીને વસ્તુ જેવી છે એવી અનુભવમાં લેવી, શું એ ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત એને તો આત્મા જેવો છે એવો જ અનુભવ ગોચર છે. એને વિકલ્પની માથાકૂટમાં આવવું પડતો નથી. એવા એવા વિકલ્પનું પણ એકત્વ છોડવું, સમજવાના કાળમાં ભલે વિકલ્પ હો, શું કહેવું છે, જ્યાં સુધી વસ્તુનું સ્વરૂપ પ્રયોજનભૂત રૂપે વસ્તુનું બંધારણ કેવું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એ જ્યાં સુધી ન સમજાણું હોય ત્યાં સુધી સમજવાના કાળમાં વિકલ્પ હોય છે. વિકલ્પ અનાદિનો છે, પણ આ સ્વરૂપ સમજવા સંબંધીના વિકલ્પો હોય છે. અને ત્યાં સુધી વસ્તુ પરોક્ષ છે, ઠીક પ્રત્યક્ષ પરોક્ષતાના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો જ્યાં સુધી જીવ વસ્તુના સ્વરૂપને સ્વવિકલ્પ દશામાં આગમ અનુસાર સમજે ત્યાં સુધી વસ્તુ પરોક્ષ રહે છે. છતાં વસ્તુ તો પરોક્ષ છે ને, વસ્તુ તો પ્રત્યક્ષ છે. તો વસ્તુ પ્રત્યક્ષ હોવા છતાં એને પરોક્ષપણે રાખીને જ્યાં સુધી વિકલ્પથી સમજવામાં આવે છે ત્યાં સુધી જેવી વસ્તુ છે એવી વસ્તુ પ્રત્યક્ષપણે અનુભવ ગોચર થતી નથી. તો પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષપણે અનુભવતા તો કે કોઈ વિકલ્પ નહીં રહે તને. જે વસ્તુ સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે એનો પ્રત્યક્ષ અનુભવ કરતા નો આરાહણ સમયે પછકો અણવો જમવા. આરાધના સમયે કોઈ વિકલ્પ નથી, કેમ કે વસ્તુ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનો શું વિકલ્પ કરવો? દીકરો ગેરહાજર હોય તો એનો વિચાર આવે એના બાપને, અત્યારે હું કરતો હશે, સામે બેઠો હોય પછી એનો વિકલ્પ શું? આર્યો ખાલી જો એના ઉપર નજર પડે છે ત્યાં એની હયાતી દેખાય છે, એનો એનો વિચાર કરવાની જરૂર પડતી નથી. વસ્તુ જ્યાં પોતાને પ્રત્યક્ષ છે પોતાના સ્વરૂપે ત્યાં પછી એના વિકલ્પની કોઈ આવશ્યકતા નથી. તો વેદી જીવોને તો એક પક્ષપાત રહેતો નથી, વિકલ્પ જ એને રહેતો નથી, વિકલ્પ છૂટી જાય છે. અહીંયા તો પક્ષપાત છૂટે છે એમ કહું છું, કેમ કે વિકલ્પ છે એક રાગાંશ છે, અને ક્ષણ માત્રપણે જ્યાં નિર્વિકલ્પનો અનુભવ છે ત્યારે ક્ષણાર્ધને માટે એ વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય છે, પાછો ચાલુ થઈ જાય છે. પણ એ વિકલ્પ જ્યારે એટલા કાળ પણ બંધ થાય સૂક્ષ્મ કાળ માટે પણ ત્યારે પણ અબુદ્ધિપૂર્વકનો રાગ તો રહે છે. એ આપણે કળશ આવશે ગુરુવારે, અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે. અહીં તો પક્ષપાત છૂટે છે એમ કેવું છે, તો જે તત્વવેદી છે એને પક્ષપાત નથી રહેતો, રાગનું મમત્વ છૂટી જાય છે. બસ જે અસ્તિત્વ એને રાગમાં ગ્રહણ થતું હતું, અનુભવાતું હતું, એ મિથ્યા હતો, કેમ કે ત્યાં આત્મા નથી, એ છૂટી ગયું. એટલે પક્ષપાત છૂટ્યો એમ કે છે. શું નળ છૂટ્યો કે રાગ છૂટ્યો એમ ન કીધું, પક્ષપાત છૂટ્યો એટલું કહેવું છે. તત્વવેદી ને પક્ષપાત નથી, ચાહે સવિકલ્પ દશા હો ચાહે નિર્વિકલ્પ દશા હો, એ તો સ્વરૂપ ને જ અનુભવે છે, પછી એને કઈ પક્ષપાત નથી. એ રીતે હવે એક નો મૂળ લે છે, એકસ્ય છે એકોન તથા પરસ્ય ચિતેર્દ્વયોર્ભાવિતિ પક્ષપાતો યસ્તત્વવેદી ચિત પક્ષપાત તસ્યાસ્તિ નિત્યમ ખલુ ચિચ્ચિદેવ. જીવ એક છે એમો એક નહીં નો પક્ષ છે, તથા જીવ એક નથી એટલે અનેક છે. શું એક નથી એનો અર્થ શું છે, ઠામુકો નથી એમ નથી કહેવું. શું અનેક છે, અહીંયા અભાવરૂપ છે એમાં ઠામુકો અસ્તિત્વ નથી એમ નથી કહેવું. પરની અપેક્ષા એ રાગની અપેક્ષા એ અભાવ સ્વરૂપ છે એવું લેવું. એમ જીવ એક નથી ત્યાં અનેક છે એટલે અનેકપણું છે એમાં, ગુણ ભેદથી, પર્યાય ભેદથી, ધર્મ ભેદથી, એમાં પ્રદેશ ભેદથી, એમાં અનેકતાનો ઉપચાર આવે છે. એક વસ્તુમાં પણ અનેકપણાનો ભંગ ભેદ આવે છે, થઈ શકે છે, થઈ શકવા યોગ્ય છે, તો પણ એનો પક્ષપાત કરવા જેવું નથી. જ્યાં અનેકતા એકનો જ પક્ષપાત કરવા જેવું નથી, ત્યાં અનેકતાનો પક્ષપાત કરવો એ તો ચોખ્ખું વિકલ્પનું કારણ થાય. એકનો ભેદ પણ વિકલ્પનું કારણ થતું હોય તો અનેકનો ભેદ તો વિકલ્પનું જ કારણ થાય, કેમ કે એ તો વ્યવહાર નહીંનો વિષય છે. વ્યવહાર નહીંના વિષય ઉપર વજન રહે અને વિકલ્પની ઉત્પત્તિ ન થાય એવું બને જ નહીં. પણ નિશ્ચય નહીંનો જે વિષય છે એમાં પણ ભેદનું અવલંબન આવે ત્યારે એ નિશ્ચયનો વિષય નહીં રહેતા વ્યવહારનો વિષય થઈ જાય છે. એ પંચાધ્યાયી કરે બહુ સૂક્ષ્મ કાયતું છે, એ જ વાત અહીંયા આ કળશોમાં છે કે આત્મા અનિત્ય તો નથી પણ આત્મા નિત્ય પણ નથી, એ જ વાત અહીંયા છે. એ નિત્ય અનિત્ય લેશે જે આ માટે છે ને, ત્રાસીમાં ત્રાસીનો બોલ નિત્ય અનિત્યનો છે, એમણે ત્યાંય દ્રષ્ટાંત લીધું છે. ઉત્તરાર્ધ ને 761-62-63 પંચાધ્યાયી છે ને, જોઈએ આપણે પંચાધ્યાયી ઉત્તરાર્ધ. વિષય ચાલે ત્યારે તો બરાબર એનો અનુસંધાન રેફરન્સ. ઉત્તરાર્ધ છે આમાં, તો ઉત્તરાર્ધ જ લખેલું છે પણ પૂર્વાર્ધ જોઈ લઈએ. હા, નવી બાર પડી છે, એ તો જુદી જુદી ટીકા છે. વિશેષતા મચાયેલા છે. અનન્યથા વૃત્તિ ન હોવાથી સત એ ન ઉત્પન્ન થાય છે, ન નાશ થાય છે, પરંતુ ધ્રુવ છે એ પ્રકારનું જે કથન છે તે પણ વ્યવહારને અંતર્ભૂત અનન્ય શરણરૂપ નિત્ય નય છે. નિત્ય નયને વ્યવહારને અંતર્ભૂત લીધો છે. શું એ વ્યવહાર અંતર્ભૂતો નયઃ નિત્ય અપી, નિત્ય હોવા છતાં, ધ્રુવ હોવા છતાં એ વ્યવહાર નહીં દ્રષ્ટિમાં જાય છે એમ કીધું છે. જેમ એ કેવળ વસ્તુ નાશ પામતી નથી તેવી જ રીતે નિયમથી વસ્તુ ઉત્પન્ન પણ થતી નથી, તથા ન દ્રવ્યતાને પ્રાપ્ત થાય છે એવું જે કથન છે તે નિશ્ચય નહીં નો પક્ષ છે. ઠીક. ન વિનશ્યતે વસ્તુ યથા વસ્તુ તથા ન એવ જાયતે નિયમાત સ્થિતમ યતિ ન ન કેવલમ ય ભવતે સ નિશ્ચય નયસ્ય પક્ષસ્ય. આ નિશ્ચય નો પક્ષ છે. ઉપત્તિ નથી, નાશ પામતી નથી ને ધ્રુવ પણ રહેતી નથી. એ પ્રમાણે વસ્તુ ઉત્પન્ન તથા નાશ પામતી નથી તેવી રીતે ધ્રુવ પણ નથી, તો પછી કેવી છે? પરંતુ અનિર્વચનીય છે એમ કહેવું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં નો એટલે નિશ્ચય નહીં નો વિષય છે. આમ લીધું છે. શું આવી રીતે લીધું છે? શું ત્રણેયનો નિષેધ કર્યો? ઉત્પાદન અને ધ્રુવ ત્રણેય અથવા નિત્ય અનિત્ય બેયનો નિષેધ કર્યો એમ સમજો ને. બંને ને ભેદ પીડવા માટે વ્યવહાર નહીં માગ્યો. શું ગાથામાં છેલ્લો શબ્દ પડ્યો છે અનુભય સ્વરૂપ છે એ ગોતું છું. એ થોડી ગાથાઓ આગળ પાછળ હશે એમ લાગે છે. મોટું વોલ્યુમ છે, એક સાથે બે ભાગ છે ને, એ મોટું વોલ્યુમ છે. ભાઈ અજીતભાઈ ગાથા કાઢીને આપે છે ને, અનુભાઈ સ્વરૂપ છે એમ કીધું છે. જુદી જુદી પ્રતોમાં ગાથાના નંબર ફરી જાય છે. સાથે હતી 761 62 63. સત ન તો ઉત્પન્ન થાય છે ને નષ્ટ થાય છે, પરંતુ અન્યથા ભાવ ન હોવાથી તે નિત્ય છે. આ નિત્ય વ્યવહાર નહીં છે, આ નિત્ય ને પણ અહીંયા વ્યવહાર નહીં કયો છે. શું સ્વરૂપ ભાવ થી નાસ્તિરૂપ છે, જે સ્વરૂપ સદભાવ થી અસ્થિરૂપ છે, સ્વરૂપ અભાવ થી નાસ્તિરૂપ છે, સ્વરૂપ સદભાવ થી અસ્થિરૂપ છે, તે જ વસ્તુ વિકલ્પાતીત છે. આ બધો પ્રમાણ પક્ષ છે, અર્થાત પર્યાયાર્થિક નેથી અસ્થિરૂપ અને દ્રવ્યાર્થિક નેથી વિકલ્પાતીત તથા પ્રમાણ થી ઉભયાત્મક છે. 759 માં લીધું છે. એટલું પક્ષપાત છોડીને પક્ષપાત રહિત થઈને સ્વરૂપ અનુભવ કરવો એને તત્વવેદી કહેવામાં આવે છે. જે જેવા સ્વરૂપનો નિરપક્ષ થઈને અનુભવ કરતો નથી ત્યાં સુધી એને તત્વવેદી, તત્વનો ખરેખર જાણનાર છે એમ ન કહી શકાય. તત્વ વેદનાર એટલે તત્વને વેદનપૂર્વક જાણનાર, અનુભવી એને ન કહી શકાય. કેમ કે અનુભવમાં એ પક્ષપાત નથી. જીવ શાંત છે, શાંત એટલે અંત સહિત, સૌ અંત એમ લેવું છે. શું એકસ્ય શાંતો ને તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વા વિતિ પક્ષપાતો યસ્તત્વવેદી ચ્યુતપક્ષપાતઃ તસ્યાસ્તિ નિત્યં ખલુ ચિચ્ચિદેવ. જીવ શાંત અંત સહિત છે એવો એક નયનો પક્ષ છે, જીવ શાંત નથી એવો બીજા નયનો પક્ષ છે. આ તો જીવના વિચાર કરતા હોય એની વાત છે, શરીરના ને સંયોગના વિચાર કરતા હોય એની વાત નથી. કોઈને એમ થાય કે હજી અમને જીવનો તો વિચાર નથી આવતો, હજી તો અમને શરીરના ને સંયોગના વિચારમાંથી જ અમે ઊંચા આવતા નથી, અમને ક્યાં આ વાત લાગુ પડે છે એને એમ કહે છે કે તો પછી તારે કેટલું છેટું છે એટલો તો વિચાર કર. અત્યારે તને લાગુ ન પડતું હોય તો અત્યારે તું કેટલો દૂર ઊભો છો એટલો વિચાર કરીને એ દૂરવર્તી પણ ઓછું થાય એવું તો કંઈક વિચારવું પડશે કે નહીં. તો અત્યારે જ્યાં સંતુષ્ટ થયો છો, જે પર્યાયમાં તું સંતુષ્ટ થયો છો અને ત્યાંથી આગળ ચાલતો નથી, એ વાત મોંઘી પડશે. આગળ જતા એ વાત મોંઘી પડશે. એટલે અહીં સુધી આવીને પણ જીવના વિચાર કરીને પણ, જીવના સ્વરૂપના વિચાર કરીને પણ એ વિચારથી મુક્ત થવામાં મોક્ષ છે. એ વિકલ્પ થી મુક્ત થવામાં મોક્ષ છે, એ પક્ષપાત થી મુક્ત થવામાં મોક્ષ છે, ત્યાં સુધી મોક્ષ નથી. અને ધ્યેય તો મુક્તિ નું કર્યું છે કે નહીં? મુક્તિ ના ધ્યેય વાળા ને આ વાત છે. જેને ધ્યેય જ સંસાર નું છે એને તો ક્યાંય પત્તો ખાય એવું નથી, એટલે ધ્યેય બદલ્યું નથી. અને અનાદી નું તો એ ધ્યેય છે જ સંસાર નું, એ કઈ નવું નથી, બદલવું એ નવું છે. જીવ અંત સહિત છે એ આયુષ્ય ની અપેક્ષા એ. જીવ ને અંત નથી તે અનાદિ અનંત એના સ્વરૂપની અપેક્ષા એ, ત્રિકાળ સ્વરૂપની અપેક્ષા એ. એમ બંને નયનો પક્ષપાત છે. ચિત્ત સ્વરૂપ જીવ વિશે એવો પક્ષપાત છે તે ઉચિત નથી. જેવો છે તેવો એનો માત્ર અનુભવ કરવો, પક્ષપાત રહિત થઈને એ જ કર્તવ્ય છે. એવી જ રીતે નિત્ય અનિત્યનો પક્ષ વિષય લે છે. એક નિત્યો ન તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વા વિધિ પક્ષપાતો યસ્તત્વ વેદી ચિત પક્ષપાત તસ્યાસ્તિ નિત્યમ ખલુ ચિચ્ચિદેવ. જીવ નિત્ય છે એવો એક નયનો પક્ષ છે, ત્રિકાળ અપેક્ષાએ ધ્રુવ અપેક્ષાએ નિત્ય છે. અને જીવ નિત્ય નથી એ પર્યાય અપેક્ષાએ, ઉત્પાદવેની પર્યાય અપેક્ષાએ જીવ નિત્ય નથી એવો બીજા નયનો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી પક્ષપાત, સમજીને પણ પક્ષપાત રહે છે. કોઈ એમ વિચારે કે આ વાત તો આગમ અનુસાર છે, પર્યાય અપેક્ષાએ વ્યવહાર નહીંથી જીવ અનિત્ય છે, અને ત્રિકાળની અપેક્ષાએ નિશ્ચય નહીંથી જીવ નિત્ય છે, એમાં અમારી સમજણમાં ખોટું શું છે? આ તર્ક આવે ને, એ તો આગમ એમ કહે છે, અમને પણ એ વાત સંમત થાય છે, વિચાર કરતા સંમત થાય છે, ન્યાયથી સંમત થાય છે, સમજીને સંમત થાય છે. તો કે એ સંમત થાય છે એમાં હજી પક્ષપાત રહે છે. શું સમજણ સાચી ક્યારે કે પક્ષપાત મટે ત્યારે, ત્યાં સુધી નહીં. આમ વાત છે, શું સમજણ સાચી ક્યારે કે પક્ષપાત મટે ત્યારે, નહીતર એ સમજણને સાચી સમજણ કરીને એનો અહમ ભાવ કરવા જેવો નથી. આગમ કે છે એમ તો માનીએ છીએ, આગમ અનુસાર અમારી વાત છે, આગમ વિરુદ્ધ હોય તો બતાડી દીધો કયો, એમ ન ચાલે. આમાં આમાં હજી એટલું બરાબર ગણાતું નથી. એનો પણ પક્ષપાત છે નથી એનો ખાતરી શું કે નિર્વિકલ્પ સ્વાનુભવમાં આવ્યો ત્યારે એનો પક્ષપાત નથી. જ્યાં સુધી એ દશામાં નથી આવ્યો ત્યાં સુધી હજી એના પક્ષપાતમાં તું ઊભો છું, અને ત્યાં સુધી એને તત્વવેદી ગણવામાં આવતા નથી. આગમમાંથી અધ્યાત્મમાં આવવું જોઈએ, એટલે આગમનો આધાર છોડીને એમ એમ આગમમાંથી એટલે શું કે આગમનો આધાર છોડીને પોતાના સ્વરૂપનો આધાર લેવો જોઈએ. અધ્યાત્મ એટલે સ્વરૂપનો આધારે ઉત્પન્ન થતા પરિણામ તે અધ્યાત્મ, અને જે અવલંબનને આધારને યોગ્ય તત્વ છે તે અધ્યાત્મ તત્વ છે. અધ્યાત્મ તત્વની રુચિ થઈ હોય અને વિકલ્પ ન મળતો હોય તો પણ પક્ષપાત રહી જાય એમ કે છે. શું અધ્યાત્મ તત્વની રુચિ થઈ હોય, રુચે સારું લાગે અંદરમાં, અને વિકલ્પ છે એનો એનો અણગમો હોય, વિકલ્પનો ક્લેશ, વિકલ્પમાં દુઃખ લાગતું હોય, તો પણ જ્યાં સુધી નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી એનો પક્ષપાત છે, ને એ પક્ષપાત છોડાયો છે. પછી કોઈ પણ પડખેથી વિકલ્પ ઉત્પન્ન થાય તો પણ એ કરવા યોગ્ય તો નથી, કેમ કે પક્ષપાત સહિત છે. ત્યાં સુધી મિથ્યાત્વ છે, ત્યાં સુધી અજ્ઞાન છે અને ત્યાં સુધી અનંતાનુબંધી નો એ કસાય જીવતો છે. જેમ સર્પ જીવતો હોય તો એ કરડવાનો ભય છે. શું? સર્પ ઘરમાં હોય ને જીવતો હોય તો કરડવાનો ભય છે, એવી વાત છે. આ તો સર્પ કરતા ભયંકર છે. સર્પ નો ભય લાગે પણ મિથ્યાત્વ નો ભય નથી લાગતો. સર્પ પ્રત્યક્ષ દેખાય છે અને ભય નો અનુભવ થાય છે. હવે આ એના કરતા ભયંકર સર્પ છે એ દેખાતો નથી, તો એ દેખાડે છે. આયા એ દેખાતો નથી એટલે શ્રી ગુરુ કૃપા કરીને દેખાડે છે કે જો ભાઈ આ સર્પ જીવે છે ત્યાં સુધી એનું ઝેર ચડવાની શક્યતા રહેલી છે. આવી વાત છે એ મિથ્યાત્મનું ઝેર ઉતારી નાખવા માટે એ છે. એક વખત મરણ થાય, આ અનંત વાર મરણ થાય. સર્પ નો કરડેલો એક વાર મરે, આ અનંત વાર મરે, એવી વાત છે. એટલે કેટલો પુરુષાર્થ હોવો જોઈએ આમાંથી નીકળે છે. કેટલો પુરુષાર્થ હોવો જોઈએ કે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો સ્વરૂપાકાર ભાવે એકાકાર ભાવે અનુભવ ન થાય ત્યાં સુધી અનંતાનુબંધી જાય એવું નથી. અહીં સુધી રાખ્યું.